તારીખ 25/10/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 901 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 419
ભગવાન બીજાને કલ્યાણ થવાના નિમિત્તો અવારનવાર બિના કરે છે. તેથી એમનો જન્મ પણ કલ્યાણ છે, એમનો ગર્ભ પણ કલ્યાણ છે, દીક્ષા તો કલ્યાણ છે. તે દીક્ષા વખતે બીજા અનેક જીવોને વૈરાગ પ્રાપ્ત થાય, એમની સાથે દીક્ષા અંગીકાર કરે છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થતા તો ઉપદેશનો પ્રવાહ ધોધમાર દિવ્ય ધ્વનિ દ્વારા અમૃત વર્ષા થાય છે અને છેવટે અહીંથી નિર્વાણમાં મોક્ષમાં પધારે છે, સિદ્ધાલયમાં પધારે છે. તો પણ એ પ્રસંગ પણ બીજા જીવોને કલ્યાણમાં જ નિમિત્ત થાય છે. કોઈને દુઃખમાં, આર્થ ધ્યાનમાં કે અનિષ્ટમાં નિમિત્ત થતા નથી, પણ કલ્યાણમાં જ નિમિત્ત થાય છે. તેથી તીર્થંકર પ્રભુનું સમગ્ર જીવન કલ્યાણમય છે. જેમ જેમ હીણો આવતો ગયો તેમ તેમ આયુષ્ય ઘટતા ગયા એ પ્રમાણે ઋષભદેવ ભગવાનનું, આદિનાથ ભગવાનનું પહેલા તીર્થંકરનું આયુષ 84 લાખ પૂર્વનું હતું, ત્યારે અંતિમ તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનું આયુષ ફક્ત 72 વર્ષ હતું. તેઓ 83 લાખ પૂર્વ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા, પ્રથમ તીર્થંકર 1 લાખ પૂર્વે મુનિ દશામાં કેવળ દેવમાં રહ્યા. જયારે ભગવાન મહાવીર સ્વામી 30 વર્ષની ઉંમરે, 90 વર્ષનું આયુષ હતું એટલે 30 વર્ષની ઉંમરે દીક્ષા ધારણ કરી, 12 વર્ષ તપશ્ચર્યા કરી એટલે છદ્મસ્થ મુનિ દશામાં રહ્યા, 42 વર્ષથી 72 વર્ષ 30 વર્ષ સુધી એમણે પણ મોક્ષ માર્ગ નો, મુક્તિ નો ઉપદેશ આપ્યો. મુક્તિ નો માર્ગ એમણે પ્રકાશ્યો. જન્મ મરણ નો નાશ કેવી રીતે થાય એ વાત એમણે કહી, પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થાય ને સ્વર્ગ કેવી રીતે મળે એ વાત કરવાનો આશય એમની વાણીમાં નહોતો. એ ભગવાનના ઉપદેશ અનુસાર ગૌતમ સ્વામીએ 12 અંગની રચના કરી, એને દ્રઢ શ્રુત કહેવામાં આવે છે. એ શ્રુતની રચના લબ્ધિ દ્વારા ગણધર દેવ અંતર્મુહૂર્તમાં કરે છે. વિસ્તાર એનો ઘણો છે, કરોડો શ્લોક છે. એક એક અંગના 12 અંગમાં એક એક અંગના કરોડો શ્લોક છે. પહેલાના 51,000થી વધારે, પછી ડબલ થતા જાય એટલે કરોડો થાય છે. બધા અત્યારે કાળ એવો ન હોવાથી 12 અંગનો શ્રુત છે એમાંથી બહુ અલ્પ ભાગ વિદ્યમાન રહ્યો છે, બાકીનું બધું વિચ્છેદ ગયું છે. જે કઈ વિદ્યમાન રહ્યું છે એ ત્યાર પછીના સંતો અને આચાર્યો દ્વારા જે પરંપરાએ એ જ્ઞાનને જાળવી રાખ્યું છે, ઝીલી રાખ્યું છે અને એ જ્ઞાનનો પ્રવાહ એમને અત્યાર સુધી ચાલુ રહ્યો છે. બંધરો પછી આચાર્યો થયા, આચાર્યો અને મુનિઓએ એ જ્ઞાનને ગ્રંથારૂઢ કર્યું. પહેલા મુખ પાઠે સ્મૃતિમાં રાખતા હતા, સ્મૃતિ જયારે હીણી થવા લાગી ત્યારે પ્રથમમાં પ્રથમ ષટ્ખંડાગમની રચના થઈ, એને પ્રથમ શ્રુત સ્કંધ કયો છે. પુષ્પદંત અને ભૂતબલી આચાર્યોએ એને ગ્રંથારૂઢ કર્યો છે સત્ખંડાગમ ના શાસ્ત્ર તરીકે, અને મુખ્યપણે એમાં કરુણાનું યુગનો વિષય મૂકવામાં આવ્યો. એ દર્શામાં ત્યાર પછી લગભગ કુમકુંદાચાર્ય આદિ આચાર્યો થયા. એમણે વિજ્ઞાનનો યોગ અને અધ્યાત્મની આવશ્યકતા દેખાણી, એટલે દ્વિતીય શ્રુત સ્કંદની ત્યાં રચના થઈ અને સમયસાર આદિ શાસ્ત્રોની રચના થઈ. એ બંને પ્રકારનું જ્ઞાન, સારણ યોગનું સંક્ષિપ્ત જ્ઞાન, ગુરુ પરંપરાએ મુનિ પરંપરાએ ચાલતું આવ્યું, અને એ જ્ઞાનનો નમૂનો સમ્યક દ્રષ્ટિઓએ પોતે પોતાના સમ્યક જ્ઞાનમાં ધારણ કર્યો હોવાથી અનેક સમ્યક દ્રષ્ટિઓએ પણ ભિન્ન ભિન્ન ગ્રંથોની રચના કરી. મુનિઓએ ને આચાર્યો જેમ રચના કરી એમ કેટલાક સમ્યક દ્રષ્ટિ શ્રાવકોએ પણ રચના કરી, અને છેલ્લે છેલ્લે આપણા ગુરુદેવશ્રીએ એ જ ભગવાન મહાવીરનો ઉપદેશ વિશેષ કરીને પ્રકાશ્યો. લગભગ એમના સમયમાં એ ઉપદેશ લુપ્ત પ્રાય જેવો હતો. સંપ્રદાય જડ ક્રિયામાં ચાલતા હતા, એ રૂઢિના બંધનો તોડીને ગુરુદેવે એક અધ્યાત્મની ક્રાંતિ આખા હિન્દુસ્તાનમાં, ભારત દેશમાં ફેલાવી. આપણને સૌને ભગવાન મહાવીર પરમાત્માના ઉપદેશનો લાભ પરંપરાએ થયો. તેથી ભગવાન મહાવીરથી માંડીને જેટલા જેટલા આ ઉપદેશને ધારણ કરનારા, પોતાની દશામાં ધારણ કર્યો છે ઉપદેશ, એમણે એકલો બીજાને ઉપદેશ્યો છે એમ નથી, પણ પોતે ધારણ કરીને ઉપદેશ્યો છે. એ બધા જ મહાત્માઓ, સંતો, ગણધરો, કેવળીઓ, એ બધા જ આપણા ઉપકારી છે. એ બધાથી એ વાત જળવાઈ રહેલી હોવાથી એ બધા આપણા ઉપકારી છે. એ રીતે એમના ઉપકારનું સ્મરણ કરવાનો આ મહાન પર્વનો દિવસ છે. એમના ઉપકારનું સ્મરણ કરવું જોઈએ, અને એમણે જે કાંઈ ઉપદેશ કર્યો એ ઉપદેશ આપણા માટે આજ્ઞા હોવાથી એને આપણે શિરોધાર્ય કરવો જોઈએ, આજ્ઞાને આપણે માથે ધારણ કરવું જોઈએ. એમાં જ આપણું કલ્યાણ છે, એમાં જ આપણું હિત છે. આજના દિવસના પૂર્વ ઇતિહાસ વિશે ભગવાન મહાવીરનો જે ઉપદેશ છે એ ઉપદેશની મુખ્ય વાત તો આ જીવને શા માટે જન્મ મરણ થાય છે, ભાવ ભવાંતરમાં કેમ રખડવું પડે છે, ભાવરોગ નામનો મહારોગ એને લાગુ પડેલો છે, અનાદિથી ક્રોનિક ડિઝીઝ જેને કહીએ, જૂનો ઘર કરી ગયેલા રોગને ક્રોનિક કહેવામાં આવે છે, એવો એ મહાભવરોગ છે. એમણે પોતાના ઉપદેશમાં એનું નિદાન કર્યું છે. પ્રથમ તો રોગનું નિદાન કર્યું છે. એ રોગના નિદાનથી અને એની આજુબાજુ રહેલા નાના મોટા અનેક વિકારી ભાવોના રોગના નિદાનથી ભાવ ભ્રમણ કરતા જીવને પણ પ્રતીતિ આવે છે કે ખરેખર આ રોગનું નિદાન કરનાર એ સત્ય વાત કહે છે. એમના વાતની સત્યતાની પ્રતીતિ આવે છે, ખાતરી થાય છે. જેમ ડાક્ટર રોગીના રોગનું નિદાન કરે ત્યારે ડાક્ટર પર વિશ્વાસ આવે છે, એમ સમજણપૂર્વક પોતાના ચાલતા રોગની સમજણપૂર્વક એ નિદાનથી તેનાર ઉપર વિશ્વાસ એટલે આસ્થા ઉત્પન્ન થાય છે. આ પહેલામાં પહેલું કામ છે. કોઈ પણ મુક્ત થનાર જીવે કહેનાર ઉપર જ્યાં સુધી વિશ્વાસ ન હોય ત્યાં સુધી એના ઉપદેશનો કોઈ અંશ એને હિતકારી થવામાં નિમિત્ત પડતો નથી. એટલે પ્રથમમાં પ્રથમ જે સ્થિતિમાં આજે ઊભો છે એ સ્થિતિનું નિદાન સમજીને કહેનાર ઉપર વિશ્વાસ આવે છે કે જો આ નિદાન સાચું છે તો આ રોગને મટાડવાનો ઈલાજ અને ઉપાય એ પણ એમનો સાચો જ હોવો જોઈએ. જો કે પોતે મુક્ત થઈને ઉપદેશ કર્યો છે ભગવાન મહાવીર સ્વામીએ અને બીજા ધર્માત્માઓએ પણ મુક્ત થઈને ઉપદેશ કર્યો છે, બંધનમાં રહીને ઉપદેશ નથી કર્યો, પણ મુક્ત થઈને અપ્રતિબંધ વિહારી થઈને ઉપદેશ કર્યો છે. એટલે એમનું સ્વરૂપ જ સાક્ષાત ઉપદેશ સ્વરૂપ જ છે, તો પોતે જ ઉપદેશ સ્વરૂપ છે. આપણા કૃપાળુદેવના વચનામૃતો વાંચીએ છીએ એમાંથી એ નીકળે છે કે એમનું જીવન જ ઉપદેશ સ્વરૂપ હતું, ઉપદેશ દેવાની એમને જરૂર નહોતી, પણ જે રીતે જીવન જીવતા હતા એમનું પરિણમન હતું એ જ સાક્ષાત ઉપદેશ સ્વરૂપ હોવાથી એની પણ પ્રતીતિ આવે છે. પ્રતીતિ આવવાનું વિશેષ કારણ છે કે જે જે વાત કરે છે, જે જે ઉપાય બતાવે છે તે ઉપાય જિજ્ઞાસુ જીવ પોતાના પ્રયોગની કસોટીએ ચડાવીને એનું ખરાપણું નક્કી કરે છે. વિશ્વાસ આવ્યો હોવા છતાં પણ તે ખરેખર ખરું ક્યારે થાય છે કે પ્રયોગની કસોટીએ ખરું ઉતરે ત્યારે થાય છે, પોતાના માટે તો ત્યારે ખરું થાય છે. અને એ પ્રકારે આત્મહિત થવામાં અથવા તો મુક્તિના માર્ગનો ઉપાય ભલે શ્રુત જ્ઞાનનો અવયવ સંક્ષેપમાં ઓછો રહ્યો છે, બહુ ભાગ વિચ્છેદ ગયો છે, ઘણા શાસ્ત્રો વિચ્છેદ ગયા છે, બહુ અલ્પ માત્રામાં રહ્યો છે, તો પણ અખંડ મોક્ષ માર્ગ આજે જળવાઈ રહ્યો છે એ આપણું સૌનું સૌભાગ્ય છે. કોઈ પણ જીવને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરવી હોય, મુક્તિના માર્ગમાં પ્રવેશ કરવું હોય, તો એ પ્રવેશ કરવાની પૂરેપૂરી તક આજે મોજૂદ છે. અને એ રીતે આજે પણ ધર્માત્માઓ ઉત્પન્ન થયા કરે છે, અને જે કોઈ જીવને પોતાની તૈયારી હોય એને પણ કોઈ પ્રતિબંધ કોઈ રોકી શકતો નથી. એવી એક વર્તમાન સ્થિતિ છે, એ આશાસ્પદ છે. પુરુષાર્થનો વીર્યોલ્લાસ ઉલ્લાસિત વીર્યથી કોઈ પણ જીવ કામ કરી શકે એવી પરિસ્થિતિ અત્યારે મોજૂદ છે એમ સમજીને જીવ આત્મહિતમાં લાગી જાય તો જરૂર કામ થાય એવું છે. આજના મહાન દિવસે સંક્ષેપમાં એ વાત છે. ચાલતા સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત વર્ષ 33મો પત્રાંક 901 પાનું 641 આંક તો બધા સારા છે. 933મું વર્ષ છે, 901મો આંક છે. લલ્લુજી સ્વામી ઉપરનો પત્ર છે. પત્રનું મથાળું બાંધ્યું છે એક માંગલિક પદથી. ગુરુ ગણધર ગુણધર અધિક પ્રચુર પરંપર ઓર વ્રત તપ ધર તનુ નગન ધર વંદો વૃષશિર મોર. નિગ્રંથ દિગંબર મુનિને વંદન કર્યા છે ગણધર આદિ આચાર્યોનું સ્મરણ કરીને કે ગુરુ ગણધર છે. ગણધર છે એટલે ખરેખર ગુણધર છે એને ગણધર કહેવામાં આવે છે, જેમણે આત્મગુણોને પ્રગટ કર્યા છે અને જેમણે પોતાના આનંદ અને સ્વસંવેદનની પ્રચુર દશા પ્રગટ કરે છે તેવા પવિત્ર ગુણોના ધારક ગુરુ છે, પંચમહાવ્રતના એ ધારણ કરનારા છે, તપરૂપી આચરણને પણ એ ધારણ કરનારા છે, વ્રત અને તપને ધારણ કરનારા છે, તનુ એટલે શરીરથી નગ્નતા ધારણ કરી છે જેમણે, એટલે કે દિગંબર દશાએ હોવાથી તિલતુષ માત્ર જેને પરિગ્રહ નથી, અંતર્બાહ્ય કોઈ પરિગ્રહ નથી, એવા નિષ્પરિગ્રહી જે ગુરુ છે તેને હું મારા મસ્તક ઉપર ધારણ કરીને વંદન કરું છું, બહુમાનથી એમને હું વંદન કરું છું, એવું એક શ્રી ગુરુના વંદનનો માંગલિક પદથી આ પત્રનો એમણે પ્રારંભ કર્યો છે. હવે લખે છે કે જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપ ભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. આ જગત, જગતના જીવો, આ જગત એટલે જગતના જીવો પંચેન્દ્રિયના વિષયમાં પોતાના પરિણામમાં જેણે ક્લેશ અથવા વિક્ષેપ ઉત્પન્ન કર્યો છે, પંચેન્દ્રિયોના વિષયમાં ઇષ્ટપણાથી જે કોઈ પ્રકારે પ્રવર્તે છે, રસથી પ્રવર્તે છે, આસક્તિથી પ્રવર્તે છે, તેથી દુઃખી છે, વિક્ષેપ છે એટલે દુઃખી છે, અને સ્વરૂપની વિભ્રાંતિ થઈ છે, પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયો છે જીવ, એટલે ક્યાંય એને ચેન નથી, વિશ્રાંતિ પામતો નથી, એટલે જગતના જીવોને ક્યાંય ચેન નથી. નાના ગામ હોય ત્યાં ભૌતિક વૈભવ ન દેખાય, પણ મુંબઈ જેવા મોટા શહેરમાં ભૌતિક વૈભવનો દેખાવ ઘણો હોય છે, સાથે સાથે ત્યાં રહેનારાઓના અજંપાનો દેખાવ પણ અછાનો રહેતો નથી. ગુરુદેવ શ્રી એને મુંબઈ નગરી નહોતા કહેતા, પણ અજંપા નગરી કહેતા હતા. અજંપો અજંપો, કોઈને શાંતિ ન મળે ક્યાંય. શું દોડતા દોડતા ટ્રેન પકડતા હોય, બસ પકડતા હોય, ક્યાંય એને કોઈ ચેષ્ટામાં શાંતિ ન દેખાય. અશાંતિ ને અજંપો, એ અજંપાને અહીંયા વિક્ષેપ કીધો છે. જગતના જીવોની આ સ્થિતિ છે, સ્વરૂપ વિશ્રાંતિ, સ્વરૂપની ભ્રાંતિ છે એટલે વિશ્રાંતિ નથી, સ્વરૂપની ભ્રાંતિ છે અને વિષયોની લોલુપતા છે એટલે જીવને ક્યાંય ચેન પડતું નથી. હા, એને મોહમય નગરી કીધી છે. ઉપર છે ને, ઉપર જ લખ્યું, જો બે પત્રોમાં લખ્યું છે, 899 અને 897 માં મોહમહી ક્ષેત્ર, ત્યાં જીવનો મોહ વધે એવું ક્ષેત્ર છે. એમણે તો ખાસ કરીને એક મુમુક્ષુને પત્રમાં ભલામણ કરે છે કે જ્યાં સુધી ચાલી શકે એવું હોય ત્યાં સુધી, કાંઈ ખાસ એવું કોઈ મોટું કારણ ન હોય ત્યાં સુધી વિશેષ પ્રવૃત્તિ વાળા ક્ષેત્રમાં નિવાસ ન કરવો. એટલે વિશેષ પ્રવૃત્તિ વાળા જે મોટા મોટા શહેર હોય ત્યાં રહેવા માટે જવું નહીં. ઠીક, નાના ગામમાં પ્રવૃત્તિ ઓછી હોય નિવૃત્તિ ક્ષેત્રમાં રહેવું. આત્મકલ્યાણના વિચારને અનુકૂળ શું છે એ વાત કરે છે. માણસો ગામડા છોડી છોડીને શહેરમાં ભરાય છે ને, આ બધી ઉલટી વાત છે. જ્ઞાનીઓનો માર્ગ એથી ઉલટો છે. આ તો 90-95 વર્ષ પહેલા મોહમય ક્ષેત્ર કહ્યું, અત્યારે તો વાત મૂકી દો, વાત થાય એવો નથી, એવી પરિસ્થિતિ ખરાબ છે ત્યાં. અનંત વ્યાપાર સુખ નો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. હવે જ્યાં જીવને ક્યાંય સંસારમાં જગતમાં સુખ નથી, તો અનંતને અવ્યાબાધ એવું આત્મિક સુખ પ્રાપ્તિનો ઉપાય તો એક જ ઉપાય છે. અનન્ય એટલે અન્ય નહીં, બીજો નહીં, તે એવો એકમાત્ર ઉપાય તે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જવું તે જ છે. સ્વરૂપમાં પરિણામનું રહેવું, સ્વરૂપસ્થ એટલે રહેવું, ગ્રહસ્થ ઘરમાં રહેનારો એમ, શું એમ, સ્વરૂપસ્થ એટલે સ્વરૂપમાં રહેનારો, સ્વરૂપસ્થ થવું એ જ અનંત અવ્યાબાધનો સુખનો ઉપાય છે, બીજો કોઈ અનંત સુખનો ઉપાય નથી. જે મહાત્માઓ અનંત સુખને પામ્યા એટલે મોક્ષને પામ્યા, મોક્ષમાં અનંત સુખ છે, અનંત જ્ઞાન, અનંત દૂરદર્શન, અનંત સુખ એ મોક્ષમાં છે. કેવી રીતે પામ્યા? કે સ્વરૂપસ્થ થઈને પામ્યા છે, બીજી રીતે કોઈ પામ્યા નથી. કોઈ બીજાને ઉપદેશ આપતા આપતા પામ્યા એમ ન કહ્યું, ઉપદેશ તો ત્યાર પછી આપ્યો છે, મોક્ષમાં આવ્યા પછી આપ્યો છે, તો પણ વગર ઈચ્છાએ આપ્યો છે, કેવળી હોય તો, તીર્થંકર હોય તો, પણ પહેલા એ સ્વરૂપસ્થ થયા તેથી એમને મોક્ષ દશા પ્રગટ થઈ. બીજા કોઈ પ્રકારે કોઈને મોક્ષ દશા પ્રગટ થઈ શકે નહીં, એ જ માત્ર એનો ઉપાય છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે, એ જ હિતકારી ઉપાય જીનેશ્વરે દીઠો છે, એ જ ઉપાય દીઠો છે, બીજો કોઈ ઉપાય જોયો નથી એમણે. માટે એક સ્વરૂપસ્થ થવાનો જ પુરુષાર્થ કરવો અને બીજો પુરુષાર્થ કરવાની કોઈ આવશ્યકતા નથી. ભગવાન જીને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને બારંગનું જે નિરૂપણ કર્યું છે, બારંગમાં જે ભગવાન જીનેન્દ્રનો ઉપદેશ આવ્યો, એ ઉપદેશનું જે નિરૂપણ થયું, આ એક જ વાત કહેવા માટે કર્યું છે. સ્વરૂપસ્થ કેવી રીતે થઈ શકાય એ કહેવા માટે બધી વાત કરી છે. પછી જેટલો દૂર ઊભો હોય એને ક્યાંથી કેવી રીતે નજીક અવાય એનો વિસ્તાર ઘણો થાય, કેમ કે જીવ સ્વરૂપસ્થથી દૂર થવાના પરિણામ પણ ઘણા કરી ચૂક્યો છે, અને ભિન્ન ભિન્ન યોગ્યતામાં ભિન્ન ભિન્ન જીવો ઉભેલા છે, ભિન્ન ભિન્ન દૂરી ઉપર, જુદા જુદા અંતર ઉપર ઉભેલા છે, એટલે એને નજીક આવવા માટે ભિન્ન ભિન્ન પ્રકારે વિસ્તારથી ઉપદેશ છે. પણ સ્વરૂપસ્થ થવા માટેનો જ એમનો ઉપદેશ છે, બીજો કોઈ આશય નથી. અને એ જ ઉત્કૃષ્ટતાથી તે દ્વાદશાંગીનો ઉપદેશ શોભે છે, શું એ જ ઉત્કૃષ્ટતાથી તે ઉપદેશ શોભે છે, એ ઉપદેશની એ શોભા છે. વિતરાગતામાં લઈ જનારો ઉપદેશ હોવાથી એની એ શોભા છે, સ્વરૂપસ્થ કરાવવું એ એની શોભા છે, એ સુંદર માર્ગ છે એમ કીધો છે. બાર અંગ, દ્વાદશ એટલે બાર, બાર અંગ, બાર અંગની અંદર આખું શ્રુત સમાઈ ગયું. ગણધર દેવે જેટલું શ્રુત ગ્રહણ કર્યું, વધુમાં વધુ ભગવાનના ઉપદેશમાંથી એ ગ્રહણ કરી શકે છે ગણધર દેવ. આમ તો કેવળ જ્ઞાનમાં જેટલું જણાય છે એનાથી અનંતમાં ભાગે દિવ્ય ધ્વનિમાં આવે છે, અને જેટલું દિવ્ય ધ્વનિમાં આવે છે એનાથી અનંતમાં ભાગે બાર અંગમાં આવે છે, તો પણ એના કરોડો અબજો શ્લોક છે એમ છે, શું એ રીતે એ બાર અંગમાંની રચના જે કરી છે એ સ્વરૂપસ્થ થવા અર્થે કરી છે એમ કે છે, સ્વરૂપમાં લીન થવા અર્થે કરી છે, સ્વરૂપમાં સ્થિર થવા અર્થે કરી છે, અને એ એની ઉત્કૃષ્ટતા છે. જ્યારે કોઈ પણ જીવ સ્વરૂપમાં સ્થિર થાય છે ત્યારે એની અકષાય દશા હોવાથી અથવા મલિનતાનો એમાં અભાવ હોવાથી તે આત્મા એ વખતે પવિત્ર દશાને પ્રાપ્ત થયેલો આત્મા છે, એટલે પવિત્રતાથી શોભી રહેલો આત્મા છે, એ એની ઉત્કૃષ્ટતા છે। એવી પવિત્ર દશાનો ઉપદેશ એમાં રહેલો હોવાથી તે ઉત્કૃષ્ટ છે, એટલે સૌથી ઊંચી ઊંચી વાત છે। આથી ઊંચી વાત જગતમાં ક્યાંય નથી, કોઈ ધર્મમાં નથી, કોઈ જગ્યાએ નથી, અને તેથી તેની શોભા છે, એને લઈને એની શોભા છે, અને તે જયવંત છે, એ સદા જીવંત રહે છે, ક્યારે એનો અસ્ત થતો નથી, ક્યારે પણ એ બાર અંગના ઉપદેશનો નાશ થાય આ જગતમાંથી, એક સમય માટે પણ અભાવ થાય એવું બનતો નથી। કોઈ ક્ષેત્રે, કોઈ એવા ક્ષેત્રે દુષમ કાળમાં, અનાર્ય ક્ષેત્રે લ્યો ને, કોઈ એવા અનાર્ય ક્ષેત્રે અનાર્ય કાળમાં થોડા વખત માટે એમ બનવાનો સંભવ છે, પણ પૂરા જગતમાંથી એનો ક્યારે અભાવ થાય નહીં। એક જ વાત આવે છે, મુક્તિનો માર્ગ જેમણે પ્રકાશ્યો છે, બીજી વાત કરી નથી। એમ શું જગતના જીવો જે બંધનમાં પીડ્યા છે, જન્મ મરણથી દુઃખી દુઃખી થઈ રહ્યા છે, એમના દુઃખ મટાડવાનો જ ઉપદેશ કર્યો છે, અનંત સુખ પ્રાપ્તિનો જ ઉપદેશ કર્યો છે। અત્યારે એ વાત થોડી ભૂલાઈ ગઈ છે, એટલે સંપ્રદાયમાં પણ ભગવાન મહાવીરે અહિંસાનો ઉપદેશ કર્યો છે એ વાત અત્યારે પ્રસિદ્ધ છે। સમાજમાં અને લોકમાં શું પ્રસિદ્ધ છે કે ભગવાન મહાવીરે અહિંસાનો ઉપદેશ કર્યો છે, એનું કારણ શું છે એમ થવાનું કે એમના સમકાલીન ગૌતમ બુદ્ધ થયા અને એમણે અહિંસાની વાતો ઘણી કરી, કે એમની પાસે તો અધ્યાત્મ હતું નહીં, એટલે અહિંસાની વાતો ઘણી કરી અને લોકો એ બાજુ બહુ વળ્યા। આજે પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો જૈન ધર્મ કરતાં વધારે ઘણો છે દેશ વિદેશમાં અને મનુષ્યોની સંખ્યામાં પણ। એટલે બુદ્ધમાં અહિંસા છે એમની, અમારામાં પણ અહિંસા છે, અમારા ભગવાને પણ અહિંસા કહી છે, અમારા ભગવાને પણ અહિંસા ઉપદેશી છે, એમ અહિંસાની મોટપ લેવા માટે એ વાત ચાલી, એ વાત ચાલી, એમાં મુક્તિનો માર્ગ ભૂલાઈ ગયો। કેમકે બીજા જીવોની અહિંસા એ તો પર્સન મુક્તાના પરિણામમાં બને છે, જ્યારે મુક્તિનો માર્ગ છે એ અંતર્મુખી પરિણામમાં બને છે। એટલે અત્યારે ક્યાંય જાઓ સંપ્રદાયમાં તો ભગવાન મહાવીરની વાત આવે એટલે સાથે અહિંસાની વાત આવે, અહિંસાનો ઉપદેશ આપ્યો ભગવાને, અહિંસાનો ઉપદેશ આપ્યો। નિશ્ચય અહિંસાની તો ખબર નથી, પાછી વ્યવહાર બીજા જીવોની અહિંસા પાળવી એટલું સમજાય, સંપ્રદાયમાં કહેવાતા જૈન સંપ્રદાયમાં પણ એટલી વાત છે, બીજા જીવોની હિંસા ન થાય એવી ક્રિયાઓ કેવી રીતે કરવી। પણ પોતે રાગથી પોતાની હિંસા કરે છે, પોતાના જ્ઞાન સુખ આનંદ પ્રાણની નો ઘાત કરે છે, એવી સ્વહિંસાનો વિષય વિસ્મૃત થઈ ગયો, ભૂલાઈ ગયો, એ સમ્યક દ્રષ્ટિ મહાત્માઓએ વર્તમાન કાળમાં ગુરુદેવશ્રી અને બીજા જે આ શ્રીમદજી આદિ મહાત્માઓ થયા એમણે એ પોતાને એ મૂળ વાતને એમણે ઊભી રાખી, ઓલી બધી વાતને ગૌણ કરીને મૂળ વાતને એમણે મુખ્ય કરી। જેને જન્મ મરણનું દુઃખ લાગે એને જ આ વાત સમજાય એવી છે, જેને જન્મ મરણનું દુઃખ લાગતું નથી એનો અર્થ એ છે કે હજી એને પરિભ્રમણમાં રખડવાનું ઘણું બાકી છે, હજી એની હોશ છે પરિભ્રમણની, એને હોશ દુઃખ નથી લાગતું, એનું શું કારણ? એક જ કારણ હોય કે દુઃખમાં હોશ આવે તો દુઃખ ન લાગે, નહીતર દુઃખ તો દુઃખ લાગ્યા વગર રહે જ નહીં, કેમ કે એ તો દુઃખ જ છે. શું પણ હોશ કરે ત્યારે એ દુઃખમાં સુખની કલ્પના કરીને ઉત્સાહિત થઈને સંસારના માં પ્રવૃત્તિ કરે છે. એ જીવોને હજી પરિભ્રમણ ઘણું વધારે લાંબુ બાકી છે એવું એની અંદરથી સૂચિત થાય છે. જેનો સંસારનો કિનારો નજીક આવ્યો છે શાસ્ત્રમાં એને આસન્ન ભવ્ય જીવ કહેવામાં આવ્યા છે. એવા નિકટ ભવી જીવોને સંસારના દરેક પ્રસંગોમાં અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો, દરેક પ્રસંગમાં એને દુઃખ લાગે છે. ત્યાંથી છૂટવા માટે એ મૂંઝાય છે, માર્ગ નથી મળતો ત્યાં સુધી એ મૂંઝાય છે. આમ થાય છે અને મૂંઝવણ થાય તો મૂંઝવણ મટાડવાનો ઉપાય શોધ કરે જી. જો મૂંઝવણ ન થાય એટલે તો કહ્યું ને 443 આપણે વાંચ્યું ને કે સંસારમાં અનુકૂળતાના પ્રસંગો પ્રાપ્ત થાય અને જીવને પ્રતિબંધ ન થાય એટલે એનો રસ ન ચડે. તે કોક તીર્થંકર હોય તો એને રસ ન ચડે, ને કાં તીર્થંકર જેવા કોક હોય એને રસ ન ચડે. બાકી તો જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, જો આમ લીધું શું, સંસારના પ્રસંગોથી ઉલ્લાસિત થતો એવો જીવ નહીં. શું એ જીવને એ વાત નથી કરવી, હવે કોની વાત કરવી છે? કેમ કે એમાં ઉલ્લાસિત થયો એ તો વિક્ષેપમાં પડ્યો, એ ભ્રાંતિમાં પડ્યો અને એનાથી એ દુઃખી છે. એ તો પહેલું વાક્ય લઈ લીધું. શું કે વિક્ષેપમાં સ્વરૂપની વિભ્રાંતિ થઈ અને ક્યાંય વિશ્રાંતિ નથી, ક્યાંય બિચારાને હક પડતો નથી. હવામણની તળાઈમાં હુએ અને પડખા ઘસે પણ એને ક્યાંય હક પડે ને, ઊંઘ ના આવે. પછી ઊંઘ ના આવે એટલે કાંઈક ને કાંઈક ઊંઘ આવે, એના માટેના રસ્તા ગોતે. એ આત્માના સુખને તો ગોતે જ કેવી રીતે, એને ક્યાંય ચેન પડે. અહીંયા તો કહે છે કે જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, કેમ કે મુક્તિનો માર્ગ છે એની અંદર. ગુરુદેવ શ્રી બહુ સરસ દ્રષ્ટાંત આપતા, તાજો જન્મેલો ગાયનું વાછડું હોય એને સાંજે એને ધવરાવવા માટે છોડે, દૂધ દોવા પહેલા એને ધવરાવી દે પછી દૂધ દોવે. એના બે કારણ છે કે જે ગાય છે એને વાત્સલ્ય આવે છે અને વાત્સલ્ય આવતા એના આવમાં દૂધનો સ્રાવ થાય છે, જે દૂધનું મેન્યુફેક્ચરિંગ થાય છે એના શરીરમાં ઉત્પત્તિ થાય છે એનો સ્રાવ ત્યાં થાય. પહેલા એને છોડે. એ આખો દિવસ બાંધેલો હોય એની હજી દોરી છોડે ત્યાં તો ઠેકડા મારવા માંડે, એનો ઉત્સાહ જોવો કે છે. મુક્ત થવાનો એનો ઉત્સાહ જોવો. હજી તો એનું દોરડું છોડે છૂટ્યું ન હોય પેલા તો ચારે પગે ઠેકડા મારવા માંડે. એમ કે છે કે ભલે તું મુક્ત નથી થયો પણ મુક્તિની વાત સાંભળીને તને કઈ ઉત્સાહ આવે છે? એમ કે છે. શું આ એવા જીવની વાત લેવી છે? શું જેને ઉત્સાહ ન આવે અને એમને મૂંડતામાં ને મૂંડતામાં કોઈ ઉત્સાહ વગર લાગણી, ઉત્સાહની લાગણી વગર એમને જ્ઞાનીના વચનો સાંભળે છે એને ખરેખર એ વચનોને ગ્રહણ કરવાની યોગ્યતા જ આવતી નથી, એ પરિસ્થિતિ થાય છે. જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ ચેતન જળને ભિન્ન સ્વરૂપે યથાર્થપણે પ્રતીત કરે છે. છે તો જળ ચેતનની ભિન્નતાની વાત. જો દ્રવ્યનો યોગ લીધો, શું વાત લીધી એમણે? કથાનો યોગ ન લીધો, ચરણાનો યોગ ન લીધો, કરણાનો યોગ ન લીધો ને દ્રવ્યનો યોગ લીધો. કે જળ ચેતનની ભિન્નતાની જે વાત જ્ઞાનીના વચનોમાં આવે છે તેને યથાર્થપણે એ પ્રતીત કરે છે, ઉલ્લાસ હોય એને પ્રતીતિ આવે છે, કેમ કે એને મુક્ત થવું છે, એને સંસારના બંધનો તોડી નાખવા છે, એને મુક્તિના ઉલ્લાસથી એ વિષયની પ્રતીત આવે છે, તે પ્રતીત કરે છે, અનુભવે છે, એ વાતને અનુભવ ગોચર કરે છે, માત્ર સાંભળીને ધારણામાં સ્મૃતિમાં નથી રાખતો પણ અનુભવ ગોચર કરે છે, અને અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે અને સ્વરૂપમાં સ્થિર થાય છે, ક્રમે ક્રમે અનુભવ વધતા વધતા એ વધુમાં વધુ સ્વરૂપમાં સ્થિર થતો જાય છે, મુનિ દશા આવે ત્યારે વિશેષ સ્થિરતા થાય છે, અને એમાં અંતર્મૂર્તની સ્થિરતા મુનિને રહે તો મોક્ષની મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. આ એક દ્રષ્ટિએ જો અનુક્રમ જોઈએ તો આ પ્રકારે મુક્તિ થાય છે, જે સ્વરૂપસ્થ મુક્તિનું અનન્ય કારણ છે એની આ પ્રકારે છે કે જ્ઞાનીના વચનો ઉલ્લાસિત પરિણામે શ્રવણ કરવા, ધારણ કરવા, અને જડ ચૈતન્યની ભિન્નપણે યથાર્થ પ્રતીતિ કરવી, અનુભવ કરવો, એ સ્વરૂપસ્થ થવાનું કારણ છે, એ નિશ્ચય ચારિત્રનું એ વિતરાગ ચારિત્રનું એ કારણ છે, અને એ વિતરાગ ચારિત્ર તે મુક્તિનું કારણ છે. આ મોક્ષ સુધીની લાઈન હાંડી દીધી છે, દોઢ લીટીમાં મોક્ષ સુધીની વાત કરી નાખી છે. બોલો, કેવળ જ્ઞાન અનુસારીની વાણી છે ને, જ્ઞાનીની વાણી છે, કેવળ જ્ઞાન અનુસારીની વાણી છે, પોતાના સર્વજ્ઞ સ્વભાવને સ્પર્શીને નીકળેલી વાણી છે, સર્વજ્ઞ સ્વભાવને અવલંબીને ઉત્પન્ન થયેલી એ વાણી છે. એ વાણીમાં એક લીટીમાં પહેલેથી છેલ્લે સુધીની વાત કહેવાનું સામર્થ્ય છે, હું એક જ વચનમાં. હા, મોટો મોટો દિવસ છે ને, મુક્તિની વાતો કરી છે કૃપાળુદેવે. નિર્વાણ મુક્તિનો દિન છે, નિર્વાણ દિન એટલે મુક્તિનો દિન છે. ભગવાન સર્વોત્કૃષ્ટ દશાને આજે પાયમાં, ચૌદશ ના પરોઢીએ, એટલે અમાસ અર્ધમાસ કહેવાય છે, અને અમાસ એટલે અર્ધમાસ, અડધો મહિનો, પૂર્ણ માસ એટલે પૂનમ, એ પૂરો માસ છે ત્યાં. આપણે આમ ગુજરાતીમાં ઉલટું છે જરા, કારણ કે ઉત્તર હિન્દુસ્તાનમાં તો એને અડધો મહિનો કહેવાય છે અમાસને, અને પૂનમને પૂર્ણ માસ કહેવાય છે, એ બરાબર છે. આજની સવારે આજથી 2500 વર્ષ પહેલા, 2518 વર્ષ લગભગ ભગવાન સિદ્ધાલયમાં પધાર્યા છે. જ્યાં પાવાપુરી છે, એ પાવાપુરી બહુ અત્યારે તો નાનું ગામ છે, એ આપણી ધર્મ દારિદ્રતાને પ્રસિદ્ધ કરે છે. અંતિમ તીર્થંકરનું તે નિર્વાણધામ હોવા છતાં ત્યાં તમે જાઓ તો હા ઉડું ઉડું લાગે. અમે તો અઠવાડિયું હમણાં 2 વર્ષ પહેલાં રહી આવ્યા, સવારે બસ આવે ને સાંજે વહી જાય કે બપોરે વહી જાય, સાંજે બસ આવીએ તો રાત રોકાઈને સવારે પૂજા કરીને હું ભાગે. એક દિવાળીના દિવસમાં ત્યાં 500 હજારો ભેગા થાય છે, પણ એ દિવાળીના દિવસમાં, બાકી નિર્વાણ દિન છે. બાકી આખું વર્ષ જુઓ તો ખાલી મંદિરોને સોનું સોનું ધામ લાગે, ઉડાઉડ જેવું લાગે. બહુ નાનું ગામ છે, ગામમાં ત્યાં જે મંદિરોમાં રહેનારા છે એટલા, એ સિવાય જૈનોની વસ્તી નહીં હોય એમ લાગે છે. મુંબઈ એટલું વધે કે બીજું મુંબઈ કરવું પડે, ન્યુ બોમ્બે. હે, પણ સમીર શિખર પાસે એવું વધતું નથી કે બાબાપુરીમાં એવું વધતું નથી. વિશ્વેશ તીર્થંકરો નિર્વાણ પામ્યા છે સમીર શિખર થી. એક મહાવીર સ્વામી પાવાપુરી થી ગયા 24 માંથી, વાસુપૂજી ભગવાન ચંપાપુરી થી ગયા, એ બંને એ બાજુ થી ગયા. એક ઋષભદેવ ભગવાન કૈલાસ થી ગયા છે, અને ભગવાન નેમિનાથ સ્વામી છે ગિરનાર થી ગયા છે. એમ 4 તીર્થંકરો જુદી જુદી જગ્યાએ થી નિર્વાણ, એ બરાબર ઉપર ત્યાં સુજાલીમાં બિરાજે છે, સીધે સીધા વર્ટિકલી આડો એક એક પણ શ્રેણી એક પ્રદેશ પણ આડો અવળો ન થાય, સીધે સીધા ત્યાં ઉપર બિરાજે છે સિદ્ધાલયમાં. વિશ્વેશ તીર્થંકરો જ્યાંથી નિર્વાણ પામ્યા ત્યાં આજે હજી વર્ષોથી, હજારો વર્ષ થયા આજે, એને તો કરોડો અબજો વર્ષ થઈ ગયા, ચડવાના પગે થયા નથી થયા. જો દરિદ્રતા કેવી છે, ચડવાના હજી પૂરા પગે થયા નથી થયા, થોડા થોડા છે બાકી, ક્યાંક પછી હાલીને જવું પડે. પછી તો ચોમાસામાં લીલોતરી હોય, માણસ યાત્રા પણ ઓછી કરી શકે એવી પરિસ્થિતિ છે. જૈન ધર્મની હાનિ ઘણી થઈ. બીજા અન્ય મતોનો ધર્મ વૈભવ ઘણો હોય તો કરોડો અબજો રૂપિયા એ લોકો, એક 200 વર્ષનો સંપ્રદાય થયો છે અજાનંદ સ્વામીનો, તોય આ લોકોથી વધી જાય એવું છે, એટલું એ લોકોનું કામ છે. અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે, યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. યથાસ્થિત અનુભવ થવાથી એટલે કે સ્વરૂપમાં અંતર્મુખ થઈને અનુભવ થવાથી, એમ માત્ર મંદરાગના અનુભવની વાત નથી, શું માત્ર ચિંતન મનનના અનુભવની વાત નથી, પણ પરિણામ અંતર્મુખ થઈને, અનંત ગુણોના પરિણામ અંતર્મુખ થાય છે એમાં પણ અનુભવ કરનાર જ્ઞાન હોવાથી, જ્ઞાન અંતર્મુખ થઈને, ઉપયોગ અંતર્મુખ થઈને સ્વસંવેદનપણે યથાસ્થિત અનુભવ રૂપે થાય ત્યારે સ્વરૂપ સ્થિરતા ઉત્પન્ન થાય છે. એ સ્વરૂપસ્થ થવાનો અનુભવ છે, એ સ્વરૂપ સ્થિરતાનું કારણ છે. એટલે કે જ્ઞાન, સમ્ય જ્ઞાન સમ્યક ચારિત્રનું, વિતરાગ ચારિત્રનું કારણ છે. આ કારણ કાર્યનું લોજિક છે. એક સમયમાં હોવા છતાં પણ કારણ કાર્ય એ રીતે લાગુ પડે છે. દર્શનનો વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે અને તત્વ પ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. દર્શનનો વ્યતીત થવાથી, દર્શનનો અભાવ થવાથી, ઉપશમ થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમ ભક્તિ સંપન્ન થાય છે. મોક્ષ માર્ગ જ્ઞાનીનો માર્ગ છે, મુક્તિનો માર્ગ છે. મુક્તિના માર્ગમાં પરમ ભક્તિ ઉત્પન્ન થાય છે, પરાભક્તિ ઉત્પન્ન થાય છે. એ માર્ગ માટે પ્રાણ પાથરનારા હોય છે જ્ઞાનીઓ છે. એ માર્ગ માટે, એ માર્ગને જીવંત રાખવા માટે, જૈવંત રાખવા માટે કોઈ હિસાબ કિતાબ ગણવામાં આવતો નથી. એવી પરમ ભક્તિ, પરમ મહિમા ઉત્પન્ન થાય છે અને એ જીવને સમ્યકપણે તત્વ પ્રતીતિ પણ ઉત્પન્ન થાય છે. તત્વ પ્રતીતિ એટલે આત્મતત્વની પ્રતીતિ મુખ્ય છે એમાં, અને બાકીના નવે તત્વની પ્રતીતિ એમાં આવી જાય છે. તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રભાવ વળે છે. એ જ્યાં સમ્યક દર્શન થયું, તત્વ પ્રતીતિ થઈ એટલે સમ્યક દર્શન થયું, ત્યાં પછી વૃત્તિનો પ્રભાવ પોતાના શુદ્ધાત્મ સહજાત્મ ચૈતન્ય પ્રત્યે પ્રભાવ વળી જાય છે. સહેજે સહેજે જે જીવના પરિણામો પોતાના શુદ્ધાત્મામાં અંતર્મુખ થવા લાગે છે, ઓટોમેટિક છે, વળે છે. એનો અર્થ શું છે, વાળવા પડતા નથી પણ આપોઆપ વળે છે. જેમ દુઃખના પ્રસંગમાં દુઃખ લેવાની દુઃખ ભાવ કરવાની કોઈ ટ્રેનિંગ લેવી પડતી નથી, અને હરખના પ્રસંગમાં હોશ કરવા માટે ક્યાંય શીખવા જવું પડતું નથી, એ જેમ સહજ પરિણામ છે, એમ સમ્યક દર્શન થયા પછી શુદ્ધ ચૈતન્ય પ્રત્યે અનંત ગુણોના પરિણામનો પ્રવાહ આપોઆપ વળવા લાગી જાય છે. એ પુરુષાર્થ એવો હોય છે, બળ છે, જીવનો વીર્ય ગુણ છે, એ બળવાન છે. અને એમાં એવું બળ છે કે એને કોઈ રોકી શકે નહીં. શુદ્ધ ચૈતન્ય પ્રત્યે બળવાનપણે પરિણામોનો પ્રવાહ ઉત્પન્ન થાય એને કોઈ રોકી શકે નહીં, એને કોઈ બાધા પહોંચાડી શકે નહીં. આવે છે નદી છે, એ પહાડમાંથી ઉત્પન્ન થાય છે, એનો કેચમેન્ટ એરિયા પાણીનો છે, પહાડી વિસ્તાર હોય છે, ત્યાં જે પાણી પડે છે એ પછી નાના નાના મોકળાઓ થઈને કોઈ એક જગ્યાએ નદીનું રૂપ ધારણ કરે છે. હવે એવું નથી કે નદી સમુદ્ર સુધી પહોંચે, એમાં હજારો માઇલ હોઈ શકે. ચાલ્યું, ગંગા સિંધુમાં બધા બ્રહ્મપુત્રામાં બહુ ઘણો લાંબો પટ છે, એ હજારો માઇલમાં એના પ્રવાહને ખડક આડા ન આવે, ડુંગરામાંથી પસાર થવું પડે, ખડકમાંથી પસાર થવું પડે, જાડા ઝાંખરામાંથી પસાર થવું પડે, પણ એ પાણીના પૂરને કોઈ રોકી શકતો નથી. કોઈ રોકે છે એ સમુદ્રને જવા માટે? એને કોઈ રોકી શકે કે નહીં? શું તો કે બંધ બાંધીએ તો રોકાય કે નહીં? કે ના, એ ઓવરફ્લો થાય, એ બંધના દરવાજા પણ ખોલવાનો વારો આવી જાય, એને કોઈ રોકી શકે નહીં, પૂરને કોઈ ખાળી શકે નહીં. એમાં ચૈતન પૂર છે, પરિણામ છે, એ ચૈતન્ય પૂર છે. એને સ્વર્ગની અનુકૂળતાઓ રોકી શકે નહીં, નર્કની પ્રતિકૂળતાઓ એને એ પૂરને રોકી શકે નહીં, કોઈ સંયોગો એને રોકી શકે નહીં. એ મુક્તિ પ્રત્યે વળેલું પૂર પૂર્ણ મુક્ત દશા પ્રગટ કરશે, કરશે ને કરશે. નિર્વાણ સમુદ્રમાં એ પહોંચી જવાની નદી. શું કહે છે કે તત્વ પ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્ર મોહ વ્યતીત કરવા યોગ્ય છે. પૂરેપૂરો અનુભવમાં ડૂબીને રહેવું હોય તો એનો પ્રતિબંધક ભાવ છે એ ચારિત્ર મોહ છે, અને એ ચારિત્ર મોહનો પણ નાશ કરવા જેવો છે. વ્યતીત કરવો એટલે એને ટાળી દેવો, એ પણ ટાળવા જેવો છે. ચારિત્ર મોહ ચૈતન્યના એટલે જ્ઞાની પુરુષના સન્માર્ગના નિષ્ઠિક પ્રલય થાય છે. જ્ઞાની પુરુષના નિષ્ઠા, નિષ્ઠા એટલે શ્રદ્ધા, મજબૂત શ્રદ્ધાને નિષ્ઠા કહે છે. શું? શ્રદ્ધા એ સામાન્ય શબ્દ છે, અને અડગ બળવાન અચલિત શ્રદ્ધાને નિષ્ઠા કહેવામાં આવે છે. જ્ઞાની પુરુષનો માર્ગ કયો, તીર્થંકર દેવનો માર્ગ કયો, એમાં જેની અચળ શ્રદ્ધા છે, અચળ નિષ્ઠા છે, એ નિષ્ઠા દ્વારા એને ચારિત્ર મોહનો પણ નાશ થઈ જાય છે. એટલે સમ્યક ચારિત્રનું કારણ, પરમ પવિત્ર વિતરાગ દશાનું કારણ પણ સમ્યક દર્શન છે એમ કહેવું છે. શું? સમ્યક દર્શન થયા પછી એ સમ્યક દર્શનનું કોઈ કાર્ય નથી એમ નથી એમ કહેવું છે. શું? એનું સમયે સમયે કાર્ય છે, એનું પરિણમન છે ને, સમ્યક દર્શન રૂપે પરિણમન સમયે સમયે છે. અને એ સમયે સમયે પરિણમતું સમ્યક દર્શન શું કાર્ય કરે છે કે ચારિત્ર આદિ બીજા મહાન ગુણોને પૂર્ણ થવા પ્રત્યે દોરી જાય છે. એ સમ્યક દર્શનનું કાર્ય છે, નિમિત્ત પડે છે એટલે દોરી જાય છે. બાકી તો બધા ગુણોમાં પોતાની શક્તિ છે એ રાખીને વાત છે, પણ સમ્યક દર્શનનું નિમિત્તત્વ જોઈને એ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા, તત્વની પ્રતીતિ એ ચારિત્ર મોહના ઉત્પન્ન, ચારિત્ર મોહનો નાશ થવાનું કારણ છે, અથવા વિતરાગ પવિત્ર ચારિત્ર ઉત્પન્ન થવાનું એ કારણ છે. અસંગતાથી પરમ અવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હવે પોતાને જે મુનિ દશાની ભાવના છે એ આ દિવસોમાં વિશેષ વિશેષ એમને સ્મરણમાં રહી છે કે બહારથી અસંગ થઈ જવું, જગતના જીવોથી, એમાં પણ પોતાના કુટુંબ પરિવાર અને ધંધા વેપારમાં જે કોઈ સંબંધમાં આવતા જીવોથી પણ અસંગ થવું, અને ધાર્મિક જનોથી પણ સંગ છોડીને એકાંતમાં નિવાસ કરવો અને એકલી સ્વરૂપ આરાધનામાં લાગી જવું, આ અભિપ્રાયથી એ લખે છે. અસંગ થવાથી પરમ અવગાઢ અનુભવ થવા યોગ્ય છે. કેમ કે જેમ જેમ જીવ સંગમાં રહે છે તેમ તેમ બાહ્ય વૃત્તિ અને વિકલ્પો સંગમાં આવેલા જીવો સાથે કામ કરતી હોય છે અને તે અંતર્મુખ થવામાં વિક્ષેપ છે, એ અંતર્મુખ થવામાં વિક્ષેપ કરે છે. એટલે જેને પરમ અવગાઢ અનુભવ કરવો હોય એવું થવા માટે એને અસંગ દશામાં વિચારવું. શા માટે? ચક્રવર્તી હોવા છતાં પણ જીન દીક્ષા લઈને જંગલવાસી થાય છે, એનું કારણ એ છે કે અસંગતામાં રહેવા માંગે છે. અત્યારે જે દીક્ષા લઈને વસ્તીમાં રહે છે એ વસ્તીમાં રહેવાનો દીક્ષાનો આશય બિલકુલ નથી, દીક્ષાનો આશય જ અસંગપણે રહેવા માટેનો છે. એટલે જ્યાં કોઈ પણ પ્રાણીનો પગરવ ન હોય એવા નિર્જન સ્થાનમાં મુનિઓ પરમ અવગાઢ અનુભવ કરવા માટે ચાલ્યા જાય છે, કે એનું ક્યાંય બીજે પરિણામ જવાનું એને કોઈ કારણ મળે નહીં. અસંગતાથી પરમ અવગાઢ અનુભવ થાય છે. હે આર્ય મુનિવરો, જો એ વિશેષણ આર્યતાનું લગાડ્યું છે, વિતરાગતાનું બીજું કઈ નથી લગાડ્યું, શું આર્યતાનું છે. હે આર્ય મુનિવરો, એ મુમુક્ષુને પણ આર્ય જ કે છે, મુમુક્ષુને પણ આર્યનું સંબોધન કરે છે. હે આર્ય મુનિવરો, એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થ છે, અસંગ યોગને અહોનિશ ઈચ્છીએ છીએ. આ પોતાની ભાવના વ્યક્ત કરી કે એવી અસંગ શુદ્ધ ચૈતન્યની દશાને અર્થે એવી અમારી દશા થાય એ માટે અમે પણ હવે અસંગ યોગને ઈચ્છીએ છીએ. અમે હવે કોઈના સંગમાં રહેવા ઈચ્છતા, આ દિવસોમાં એકાંતમાં રહેતા ત્યારે મુમુક્ષુઓની ચર્ચા વાર્તાનો પ્રસંગ પણ એમણે ઓછો કરી નાખ્યો હતો, મુમુક્ષુઓની સાથે રહેવાનો પણ પ્રસંગ ઓછો કરી નાખ્યો હતો. વડવામાં આવતા એક દંડિયું મકાન છે, એક દંડિયું એટલે એક રૂમ, એની ઉપર બીજો એક રૂમ, બસ બે રૂમ વાળું મકાન, પણ એક રૂમ ને એમાં દાદરો ને એની ઉપર એક બીજો રૂમ, આજુબાજુ કોઈ મકાન નહીં તે દિવસે, ખાલી જંગલમાં વગડામાં ત્યાં એકલા રહેતા, કોઈ હું મૂકશું હારે નહીં. પછી મોતીલાલભાઈ કરીને શું રહેતા હતા, કાંઈ એમને જરૂરિયાત હોય કોઈ ચીજની, એમના માટે કાંઈ આહાર લાવવો હોય તો એ બધા માટે. પણ એમ કે છે કે એ વખતે એકાદ કપડું વીંટાળી રાખતા, બાકી વસ્તુનો પણ ત્યાગ કરતા આખો દિવસ, અને ક્યારેક ક્યારેક જંગલમાં ચાલ્યા જતા. એ અસંગ યોગને અવનિશ ઈચ્છીએ છીએ. હે મુનિવરો, અસંગતાનો અભ્યાસ કરો, તમે પણ આવી અસંગ દશાનો પ્રયત્ન કરો, અભ્યાસ કરો એટલે પુરુષાર્થ કરો. શું? હે મુનિવરો, તમે પણ એવી અસંગ દશાનો અભ્યાસ કરો એટલે તમે પણ હવે લોકોનો સંગ ઊંધો કરી નાખો. શું? લોકોના સંગમાં રહેવા જેવું નથી, અને ખાસ કરીને જ્યાં વધારે સમાજ ઊંધો થાય છે ત્યાં તો પછી કાંઈ એક સરખી યોગ્યતાવાળા બધા જીવો તો મળવા મુશ્કેલ હોય છે, એટલે પછી ગડબડ થોડી વધારે ચાલી જાય છે. બે વર્ષ કદાપી સમાગમ ન કરવો, જો એમ થવાથી અવિરોધતા થતી હોય, સમાજમાં થોડો વિરોધ થયો છે ને તો કે બે વર્ષ સમાજથી દૂર થઈ જવું, સમાજમાં બે વર્ષ આવવું જ નહીં, સાવ એકલા જ ગમે ત્યાં રહેવું, કેમ કે એ લોકો તો ગમે ત્યાંથી વારી લેતા હતા, એટલે એમને કોઈ સ્થાનક વાસીનું ગામ છે કે નહીં, એ કઈ ઉપાસરો છે કે નહીં એ જોવાની કઈ જરૂર નહીં. બે વર્ષ કદાપી સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય, તો ઓલા લોકો વિરોધી શાંત થઈ જતા હોય તો છેવટે બીજો કોઈ સદુપાય ન હોય તો તેમ કરશો, એટલે 2 વર્ષ તમે સમાજથી દૂર થઈ જજો. હવે છેલ્લે નમસ્કાર વચન કહ્યું છે કે જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા ભૂતકાળમાં, જે જે મહાત્માઓ પવિત્ર અસંગ ચૈતન્યમાં લીન થયા, વર્તમાને થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે જે મહાત્માઓ થશે તે સર્વને નમસ્કાર. લો પોતાના બધા મહાત્માઓને, સ્વરૂપ લીન થનારા મહાત્માઓને વંદન કર્યું છે, વંદન કર્યા છે. એ રીતે છેલ્લે નમસ્કાર વચન કરીને પત્ર પૂર્યો કર્યો છે. ઓમ શાંતિ. આ પત્ર બહુ શાંતિ.